नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोए सवसाहूणम अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उच्चारी है धन्य धन्य तुम्हारी से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है गुणस्थान विवेचन जे आपणे चर्चा नो विषय चाली रह्यो छे एमा आपणे 13मा गुणस्थान नी चर्चा करी रह्या छे ऑलमोस्ट 13मा गुणस्थान नी चर्चा आपणे થઈ ગઈ છે એમાં એક બે નાના વિષય બાકી છે એ કરીને પછી આપણે 14મા ગુણસ્થાનની ચર્ચા પ્રારંભ કરશું હમણાં સુધી 13મા ગુણસ્થાન સંબંધી જે ચર્ચા આવી છે એના જે એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ થોડાક લઈને પછી આપણે આગળ વિષય ચાલુ કરીએ સૌથી પહેલો પોઈન્ટ આપણે શું લીધો હતો થોડુંક બધાને યાદ પણ હશે કારણ કે આપણે બે વખતથી 13મા ગુણસ્થાનની ચર્ચા કરી રહ્યા છે સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે શ્રેણીના ગુણસ્થાન પૂરા થયા બાદ શ્રેણીના ગુણસ્થાન 13મું ગુણસ્થાન કોને આવે ચલો થોડાક પ્રશ્નોત્તર પણ કરી શકશે એટલે બધાની સાવધાની દે 13મું ગુણસ્થાન કોને આવે પહેલો પોઈન્ટ જે નિયમથી જે મુનિરાજ શપક શ્રેણી પર આરૂઢ થયા હોય એ મુનિરાજને જ 13મું ગુણસ્થાન સાંભળજો બધા ધ્યાનથી એક એક પોઈન્ટ 13મું ગુણસ્થાન કોને આવે તો કે જે મુનિરાજ શપક શ્રેણી પર આરૂઢ થયા છે ખ્યાલમાં આવે છે એટલે 8, 9, 10 અને 12મા ગુણસ્થાન ની પૂર્ણતા થયા બાદ નિયમથી 12મા ગુણસ્થાનનો અંતર્મુહૂર્તનો કાળ પૂરો થયા બાદ 13મું ગુણસ્થાન આવશે બરાબર હવે બીજો પોઈન્ટ કે 13મા ગુણસ્થાનની આપણે બે બહુ સુંદર પરિભાષા કરી હતી એક પરિભાષા જે હમણાં પંડિતજી પણ મોક્ષા પ્રકાશકને કેટલું યાદ કરતા હતા તો એક પરિભાષા મોક્ષા પ્રકાશકના આધારે અને બીજી પરિભાષા આપણે ગોમટ સારજીના આધારે આપણે જોઈ હતી એને હું રિપીટ નથી કરતી ખાલી પોઈન્ટ બોલું છું એટલે તમને યાદ આવે પછી આપણે જોયું હતું કે બહુ ઇમ્પોર્ટન્ટ જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ લઉં છું ચર્ચા ઘણી બધી થઈ ગઈ છે પણ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ લઉં છું 13 આ બહુ સરસ પોઈન્ટ છે 13મા ગુણસ્થાનમાં જેટલો પણ સમય અરિયંત પરમાત્મા કારણ કે 13મું ગુણસ્થાન એ અરિયંત પરમાત્માનું ગુણસ્થાન છે અરિયંત દશા પ્રગટ થઈ છે અંતરાત્માનો વ્યય થયો હમણાં વાત કરીએ ને બહિરાત્મા અંતરાત્મા અને પર તો અંતરાત્મા પણનો વ્યય થયો અને પરમાત્મા પણ પ્રગટ થયો તો એટલી સરસ વાત કર્ણાની યોગમાં આવી કે 13મા ગુણસ્થાનમાં જેટલો પણ સમય અરિયંત પરમાત્મા રહે સામાન્ય કેવડી હોય કે પછી તીર્થંકર કેવડી હોય આપણે કેવડીના પણ 7 પ્રકાર જોયા હતા કોઈને યાદ હોય તો યાદ છે કે નહીં ઓકે આપણે એનું પણ રિવિઝન કરશું તો સામાન્ય કે તીર્થંકર થઈને જે સિદ્ધ થવા વાળા કેવડી છે 13મા ગુણસ્થાનના પૂરા સમયમાં એક પણ કર્મનો અભાવ નથી થતો પોઈન્ટ ખ્યાલમાં આવશે તો આપણે શું કેલ્ક્યુલેશન જોયું હતું કેટલી કર્મની પ્રકૃતિ છે ટોટલ મૂળ પ્રકૃતિ કેટલી છે 8 ઉત્તર પ્રકૃતિ કેટલી છે 148 બરાબર છે તો આપણે ડિવિઝન કેવી રીતના કર્યું હતું કોઈને ખ્યાલ હોય તો આપણે જોયું હતું કે 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી સાંભળજો ધ્યાનથી 12મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી 63 પ્રકૃતિઓનો અભાવ થઈ જાય છે કેટલી કેટલામાંથી અરે બોલો આ તો ક્લાસ છે ભાઈ બધાએ બોલવાનું છે 63 પ્રકૃતિ 148 માંથી અભાવ થઈ જાય 63 નું કેલ્ક્યુલેશન કેવી રીતના કર્યું હતું 47 પ્રકૃતિ ઘાતી કર્મની કારણ કે 12મા અવસ્થાના અંતિમ સમય સુધી જે ત્રણ શેષ ઘાતી કર્મ છે, મોહનીયનો તો અભાવ થઈ ગયો ને 10માના અંતમાં, 10માના અંતમાં મોહનીય કર્મનો અભાવ થઈ ગયો, તેથી મુનિરાજ 12મા અવસ્થાનમાં પૂર્ણ વિતરાગતા સહિત અંતર્મુહૂર્ત કાળ રહ્યા. હવે મોહનીયનો અભાવ થઈ ગયો પણ 12મા અવસ્થાનમાં હજી જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો ઉદય હતો. ખ્યાલ આવે છે? બંધ નતો. આજે એ પણ આખું પ્રકરણ જોવાનું છે, સમય જે પ્રમાણે હશે પ્રમાણે જોશું. તો 12મા અવસ્થાનમાં ત્રણ ઘાતી કર્મનો ઉદય હતો, એનો અભાવ 12માના અંતિમ સમય સુધીમાં થઈ જાય છે. એટલે 47 પ્રકૃતિનો અભાવ એમ થયો અને બીજી કેટલી? 16. હા, વેરી ગુડ. 16 પ્રકૃતિ, 16 લેવાની. 16 કેવી રીતના? તો કે 13 પ્રકૃતિ નામ કર્મની અને 3 હવે અઘાતીની આપણે લઈએ છીએ, કારણ કે ઘાતી તો 47 ને 47 ગઈ. તો 16 પ્રકૃતિમાં 13 પ્રકૃતિ નામ કર્મ સંબંધી એનો અભાવ થાય છે અને 3 આયુ કર્મ સંબંધી 3 પ્રકૃતિનો અભાવ થાય છે. એમ 12માના અંતિમ સમય સુધી 63 પ્રકૃતિનો અભાવ થાય છે. 13મા અવસ્થાનમાં એકે પ્રકૃતિનો અભાવ થતો નથી. પછી આપણે 14મું અવસ્થાન જયારે જોશું ત્યારે જોશું કે આગળ શું થાય. બરાબર, કેટલી રહી બાકી? 85. વેરી ગુડ. 85 પ્રકૃતિની વ્યવસ્થા આપણે 14મામાં જોશું. એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરાબર, આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. પછી આપણે 7 પ્રકારના, હા, અહીંયા આપણે જોયું હતું 13મા અવસ્થાનમાં 7 વેદનીય કર્મનું શું થાય છે? આશ્રવ. અને કેવો આશ્રવ કીધો? કેવો આશ્રવ કીધો? ઈર્યાપત આશ્રવ, સાંપ્રાયિક નહીં. કેવો આશ્રવ? ઈર્યાપત. ઈર્યાપત આશ્રવ 11મા ગુણસ્થાનથી ઈર્યાપત આશ્રવ, 10મા ગુણસ્થાન સુધી સાંપ્રાયિક આશ્રવ હોય. ખ્યાલમાં છે? સાંપ્રાયિક આશ્રવ એટલે કશાય સહિતનો આશ્રવ. હમણાં આપણને એમ 8 દિવસ તો જયારે મોક્ષના પ્રકાશક સાથે કહે ને કે એક એવી પ્રીતિ કરા, મોક્ષ શાસ્ત્ર તત્વાર સૂત્ર સાથે એવી પ્રીતિ કરાવી નાખી 8 દિવસ. ખ્યાલમાં આવે છે? કાલે આખો દિવસ સાથે કહું છું, 6ઠો અધ્યાયનો સ્વાધ્યાય કર્યો, ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો. આખો દિવસ કાલે 6ઠા અધ્યાયનો સ્વાધ્યાય કર્યો, જે આપણે રાત્રિમાં ચાલતો હતો. 6ઠા અધ્યાયમાં 9 સૂત્ર પછી 10. હવે તમે એમ કહેશો પાછું તત્વા સૂત્ર પણ શું કરવું, બોલો, એટલું ગજબનો ગ્રંથ છે. 9 સૂત્ર પછી 10મા અધ્યાય, 10મા સૂત્ર પછીની અહીંયા ચર્ચા નિલેશભાઈએ પ્રારંભ કરી દીધી, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના આશ્રવનું કારણ. તમે એના 9 સૂત્ર પહેલાના વાંચજો. 1-9 સૂત્ર નથી લીધા અહીંયા સમયના અભાવના કારણે. તો એ 1-9 સૂત્ર વાંચજો. એમાં સાંપ્રાયિક અને ઈર્યાપત આશ્રવ યોગનું સ્વરૂપ, ગજબની વાતો આવી છે. સાંપ્રાયિક આશ્રવનું તો એટલું વિસ્તારથી એક આખું સૂત્ર અને એની ટીકા લખી છે, જેમાં 39 પ્રકારના ભેદથી સાંપ્રાયિક આશ્રવ, 39 પ્રકારના એવા જીવના ભાવોથી સાંપ્રાયિક આશ્રવ એટલે કશાય સહિતનો જે આશ્રવ છે એ આવે છે, કર્મ આવે છે. એવા કેવા અહીંયા ભાવ થાય છે કે એ કર્મ આવે છે એની અદભુત ચર્ચા એ સૂત્રમાં કરી છે. ખ્યાલમાં છે? હમણાં આપણો એ વિષય નથી, જયારે પ્રસંગ બનશે ત્યારે આપણે એ બધા વિષય પણ થોડા થોડા લેશું. તમે પણ પર્સનલ સ્વાધ્યાય કરજો. તો ઈર્યાપત આશ્રવનો પ્રારંભ ક્યારે થાય છે? 11મા અવસ્થાનથી આગળ ઈર્યાપત આશ્રવ છે, જેમાં 7 વેદનીય કર્મનો શું થાય છે? આશ્રવ થાય છે. પણ એ ઈર્યાપત છે. શું અર્થ છે ઈર્યાપતનો? કશાય રહિતનો આશ્રવ, એટલે સ્થિતિ અને અનુભાગ બંધ નહીં પડે, માત્ર પ્રકૃતિ અને પ્રદેશ બંધ થશે. અને એ પણ કેટલા સમયનો? તો કે માત્ર એક સમય માટેનો. ખ્યાલમાં છે? આ બધી વ્યવસ્થા છે. એના પછી આપણે જોયું હતું કે શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો આ 13મા ગુણસ્થાનમાં જોવામાં આવે. આ બધા પોઈન્ટ થઈ ગયા હતા. શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો સૂક્ષ્મ ક્રિયા પ્રતિપાતિ નામક, શુક્લ ધ્યાનનો ત્રીજો પાયો અહીંયા 13મા ગુણસ્થાનમાં જોવામાં આવે છે. અને પછી 14મા ગુણસ્થાનમાં શુક્લ ધ્યાનનો ચોથો પાયો જોવામાં આવશે. આપણે ત્યાં એની વાત કરશું. આના પછી બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઈને પછી આગળ ચર્ચા પ્રારંભ કરીએ. બે પોઈન્ટ એ લેવા છે. એક તો 13મા ગુણસ્થાનનો જે કાળ છે, એ કાળની આપણે થોડીક ચર્ચા પાછી કરીએ, કારણ કે એ થોડીક સમજવા જેવી છે. 7 પ્રકારના કેવડીના નામ જલ્દી કોઈ કહેશે? 7 પ્રકારના કેવડીના નામ જલ્દી. મુખ કેવડી. આ બધાના અર્થ આપણે 2 વાર કર્યા છે એટલે હું રિપીટ પાછું નથી કરતી. તમે કહો તો કરું, બોલો જલ્દી. ઓકે, મુખ કેવડી, વેરી ગુડ. અંતકૃત કેવડી, ઉપસર્ગ કેવડી, સમુદ્ઘાત કેવડી, પંચકલ્યાણ વાળા કેવડી, ત્રણ કલ્યાણક વાળા કેવડી અને બે કલ્યાણક આની આખી આપણે વિસ્તારથી એક એક ની વ્યાખ્યા છૂટી પાડીને આપણે લાસ્ટ સેશનમાં કહી હતી, તો તમે રિવિઝન કરજો, તમને બધું યાદ આવી જશે બરાબર. આના પછી હવે આપણે મેઇન કાળની ચર્ચા કરીએ, જે આપણે લાસ્ટ ટાઈમ કહી હતી. એક જ વાર કહી છે, થોડી રિપીટ કરું છું. કાળ અપેક્ષાએ વિચાર આપણે જોઈએ છે ને, કાળ અપેક્ષાએ વિચાર, ગમનાગમન અપેક્ષાએ વિચાર, સમ્યક્ત્વ અને ચારિત્ર, એ ચાર પોઈન્ટ આપણે હરેક ગુણસ્થાનમાં લેતા આવ્યા. મને કહો આમાં તમને કેટલું યાદ છે, ચલો જલ્દી મારી સાથે કહેજો. કાળ અપેક્ષાએ વિચાર, તેરમાં ગુણસ્થાનનો, હું પૂછું છું તમે આન્સર આપજો, તેરમાં ગુણસ્થાનનો જગન્ય કાળ, મધ્યમ કાળ અને ઉત્કૃષ્ટ કાળ, એની ચર્ચા આપણે બે જીવની અપેક્ષાએ કરવાની છે. એક તો સામાન્ય કેવડીની અપેક્ષાએ અને એક તીર્થંકર કેવડીની અપેક્ષા, બરાબર. પહેલા તમે વિષય ક્લિયર થવો જોઈએ કે આપણે કયા પોઈન્ટ ઉપર ચર્ચા પ્રારંભ કરીએ. તો પહેલા આપણે લઈએ સામાન્ય કેવડીની અપેક્ષાએ. તો શું છે સામાન્ય કેવડીની અપેક્ષાએ કાળ શું છે? તો કે કોઈ પણ કેવડી તેરમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે તીર્થંકરને છોડીને, તો એ મિનિમમ મેક્સિમમ જે પણ કહો એ કેટલો સમય રહેશે? તો કે એક અંતર મુહૂર્ત કાળ એટલો કાળ તો તેરમા ગુણસ્થાનમાં રહેશે રહેશે અને રહેશે. એક બે સમય કે થોડા સમયમાં સિદ્ધ થઈ જાય એવું ક્યારે પણ બને નહીં. કેટલી ગજબની વાત છે, અંતર મુહૂર્તનો કાળ રહેશે એમ કીધું ને. અંતકૃત કેવડી હોય તો પણ અંતકૃત, અંતકૃત કેવડીનું કંઈક સ્વરૂપ યાદ આવે છે કોઈને? અંતર્કૃત કેવડી હોય તો પણ એ અંતર્કૃત કેવડીનો તેરમા ગુણસ્થાનમાં રહેવાનો કાળ અંતર્મુહૂર્ત. કેવી રીતના? જલ્દી કેવી રીતના? અંતર્કૃત કેવડી થોડું સ્વરૂપ યાદ આવે તો કોઈ મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન હોય અને પૂર્વનો વેરી આવીને મુનિરાજને યા તો પહાડ પરથી, યા તો અગ્નિમાં, યા તો સમુદ્રમાં, ત્રણ વાત આવી હતી, એમાં ફેંકે અને શરીર નીચે પડે એની પહેલા આત્મા શપાક્ષેણી માંડીને તેરમું ચૌદમું ગુણસ્થાન પાર કરીને સિદ્ધ અવસ્થા પ્રગટ કરી લે એવા જીવને અંતકૃત કેવડી કહેવાય. હવે એવા જીવને પણ તેરમા ગુણસ્થાનમાં રહેવાનો કાળ કેટલો? તો કે અંતર્મુહૂર્તનો. કેમ? કારણ કે અંતર્મુહૂર્તના અસંખ્યાક ભેદ છે. અંતર્મુહૂર્ત કાળે અંતકૃત કેવડી પણ તેરમા ગુણસ્થાનમાં રહેશે રહેશે અને રહેશે. આ સામાન્ય કેવડીની વાત થઈ. હવે આપણે તીર્થંકર કેવડીની વાત કરીએ તો, જલ્દી તીર્થંકર કેવડીની વાત કરીએ તો જગન્ય કાળ કેટલો જોયો તો? વેરી ગુડ. ત્રણ શું આવ્યું હતું? વર્ષ આવ્યું હતું. જગન્ય કાળ, વર્ષ, પૃથકત્વ શબ્દ આવ્યો હતો. કોઈને યાદ છે ને? બધાને યાદ છે ને? પાછળ વર્ષ પૃથકત્વ અર્થાત વર્ષ પૃથકત્વ અર્થાત ત્રણ વર્ષથી લઈને નવ વર્ષ સુધીના કાળ દરમિયાન એ જગન્ય કાળ તીર્થંકર કેવડી પણ તેરમા ગુણસ્થાનમાં રહે. ન સમજાયું? ખ્યાલમાં આવે છે શું કીધું? ત્રણ વર્ષથી લઈને, નોટ એની સ્પેસિફિક, બટ બિટવીન થ્રી યર મિનિમમ મિનિમમ તીર્થંકર કેવડી પણ ત્રણ વર્ષથી લઈને નવ વર્ષ સુધીના કાળ દરમિયાન તીર્થંકર અવસ્થામાં તેરમા ગુણસ્થાનમાં રહે. ચૌદમું તો આખું અલગ જ છે, એની ચર્ચા આપણે કરશું, આજે કરવી હતી પણ હવે સમય નથી. પરંતુ એ તેરમા ગુણસ્થાનમાં ત્રણ વર્ષથી લઈને નવ વર્ષ. હવે ઇન્ટરેસ્ટિંગ છે, ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? બોલો, ક્યાં કોઈને ખ્યાલ છે? ચલો જલ્દી જલ્દી, ઉત્કૃષ્ટ કાળ કેટલો છે તીર્થંકર કેવડીનો? તીર્થંકર અવસ્થામાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ. હા ચંદ્રજી, આ સાંભળજો બરાબર, શું કીધું? ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? ચલો જલ્દી આખું આખું પહેલાથી બોલો. એક કોટી પૂર્વ વર્ષ, શું બાદ કરશો? શું બાદ કરશો? એ ઉત્કૃષ્ટ કાળ છે બરાબર. એમાં શું બાદ કરવાનું? ગર્ભ કાળ સહિત. એક એક પોઈન્ટ જોજો જલ્દી. ગર્ભ કાળ સહિત આઠ વર્ષ અને આઠ અંતર્મુહૂર્ત. કેટલો કાળ બાદ કરવાનો? ગર્ભ કાળ સહિત आठ वर्ष अने आठ अंतर मुहूर्त बाद करी दो अने जेटलो शेष काल रह्यो एक कोटी पूर्व एटलो काल तेरमा गुणस्थान मा अरिहंत तीर्थंकर अवस्थापने रहेवानो उत्कृष्ट काल। હવે એક કોટી પૂર્વનો કાળ કેટલો લાંબો છે એ બધી ગણતરી આપણને કરાવી તો એ એક કોટી પૂર્વના કાળમાંથી આટલો કાળ માઇનસ કરો। હવે મને આઠ અંતર મુહૂર્ત જે માઇનસ કરવાના છે એ આઠ અંતર મુહૂર્ત માઇનસ કરીને બતાવો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આમાં એકચ્યુઅલી। જલ્દી બોલો, આઠ વર્ષ થઈ ગયા, ગર્ભકાળ પૂરો થયો, આઠ વર્ષના થઈ ગયા, બરાબર છે। હવે આઠ વર્ષના થયા બાદ દીક્ષિત થયા, સમજાયું? દીક્ષા લેતા સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ એટલે ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થયું। દીક્ષા લઈ લીધી છે, દ્રવ્યલિંગી મુનિરાજ છે, અને ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કર્યા પછી એ જશે ધ્યાનોપયોગમાં, એટલે કે શુદ્ધોપયોગમાં જશે સાતમા ગુણસ્થાન। તો બે અંતર મુરજ્યા, ચોથું માઇનસ કરજો। અરે ભગવાન, સમજાય છે ને? ચોથું માઇનસ કર્યું એક અંતર મુરત, પછી સાતમામાં ગયા બીજું અંતર મુહૂર્ત, પછી નિયમથી છઠ્ઠામાં એક વાર આવશે કે નહીં? એક વાર તો સાતમામાંથી એક વાર તો છઠ્ઠામાં આવશે, આવશે અને આવશે, બરાબર? બરાબર છે? તો એક વાર તો છઠ્ઠામાં આવશે, બરાબર છે? છઠ્ઠામાં આવ્યા બાદ પાછા ક્યાં જશે? આઠમામાં ક્યાં જશે? જલ્દી જલ્દી જો, બહુ કેટલી ગજબની વ્યવસ્થા છે। છઠ્ઠામાં આવ્યા બાદ સાતમામાં, તો ચોથું, પછી સાતમું, પછી છઠ્ઠું, પછી પાછું સાતમું, કેટલા થઈ ગયા? વેરી ગુડ। પછી સાતમામાંથી પાછા છઠ્ઠામાં નહીં આવે, પછી ક્યાં જશે? તો કે આઠમામાં, શપથ નહીં આરૂઢ થશે। આ હા હા, જલ્દી આમ લાગવું જોઈએ, ખાલી વાંચવાનું ને ભણવાનું નથી પરંતુ ભાવવાસન થવો જોઈએ। ઓહો, શપક શ્રેણી આરું થયા બાદ આઠમું, પછી નવમું, પછી દસમું અને પછી બારમું અંતર મુહૂર્ત, એટલે ચાર બીજા, ચાર પહેલા, આઠ અંતર મુહૂર્ત બાદ કર્યા બાદ પછી એ બારમા ગુણસ્થાન નો સમય પૂરો થતા તેરમા ગુણસ્થાન માં અયંત અવસ્થા પ્રગટ કરે છે, એવું ગજબનું વર્ણન છે। ખ્યાલ આવે છે? તો કેટલું શું થયું? ગર્ભકાળ સહિત આઠ વર્ષ આઠ અંતર મુહૂર્ત બાદ કરી એક કોટી પૂર્વ નું ઉત્કૃષ્ટ આયુ તેરમા ગુણસ્થાન નું અર્યન તીર્થંકર અવસ્થામાં છે, બરાબર? એના પછી જે મુખ્ય પોઈન્ટ છે એ લઉં છું। એમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ જોઈ હતી, આપણે ઓમ ધ્વનિની શું જોઈ હતી, કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે, બરાબર? હવે એક કોટી પૂર્વ વર્ષ સુધી તીર્થંકર અવસ્થામાં રહેવાના છે, તો ઓમ ધ્વનિ છૂટશે કે નહીં? તો કે એવરી ડે, સમજાય છે? આ તો એક ઓલો થઈ ગયું કે ભાઈ 66 દિવસ સુધી ઓમ ધ્વનિ ન છૂટીને, તો એવું ક્યારે બને નહીં કે તીર્થંકર થાય અને ઓમ ધ્વનિ, કારણ કે તીર્થંકર એને જ કહેવાય કે જે તીર્થની સ્થાપના કરે। તો હવે ઓમ ધ્વનિની શું વ્યવસ્થા છે કે પ્રતિદિન, એનું કેલ્ક્યુલેશન પણ આપણે બધું જોયું હતું, પ્રતિદિન ચાર વાર, બરાબર છે? ચાર વાર પ્રતિદિન, ચાર વાર, બહુ સરસ લખ્યું છે અહીંયા। શું લખ્યું છે? જીનેન્દ્ર ભગવાન કી સ્વભાવતઃ અસ્ખલિત ઓર અનુપમ, જો ઉપમા તો જો કેટલી સરસ આપી છે, સ્વભાવતઃ અસ્ખલિત અને અનુપમ એવી દિવ્ય ધ્વનિ સર્વાંગ સે તીનો સંધિ કાલો મેં, આપણે એના જોયા હતા, સવારના છ, બપોરના બાર, પછી સાંજના છ અને મધ્યરાત્રિ મેં, પછી શું આવ્યું હતું? એક એક વાર, એક એક વારમાં છ છ ઘડી, એનું પણ કેલ્ક્યુલેશન આપણે કર્યું હતું, એક ટાઈમ, એક ટાઈમ સવારના યા તો બપોરના યા તો સાંજના અને પછી મધ્યકાળ, આ ઉપરાંત કોઈ તીર્થ, કોઈ ચક્રવર્તી કે કોઈ ઇન્દ્ર આદિને કે કોઈ મુનિરાજ, વિશેષ મુનિરાજ આદિને કોઈ પણ શંકા હોય કે પ્રશ્ન હોય તો અકાલે પણ દિવ્ય ધ્વનિ છૂટે, એ વસ્તુ અલગ છે। હમણાં આપણે જે 9 કલાક અને 36 મિનિટની ગણતરી કરીએ છીએ એ આપણે હમણાં જોઈ રહ્યા છે, આખા દિવસમાં કેટલા કલાક, કેટલા કલાક? 9 કલાક અને 36 મિનિટ, આખા દિવસમાં 9 કલાક 36 મિનિટ, આપણે બેસી શકીએ પ્રવચન સાંભળવા 9 કલાક 36 મિનિટ? છત્રીસ મિનિટ વધારે થઈ જાય તો ઊંચા નીચે થઈ જાય, ખ્યાલ આવે છે? અહીંયા કે છે 9 કલાક અને 36 મિનિટ દિવસની, તો એવરી ટાઈમ 4 ટાઈમ્સ લીધી ને આપણે, 6 6 ઘડી, એક ઘડી ઇઝ ઇક્વલ ટુ એક્સિલન્ટ 24 મિનિટ, એક ઘડી ઇઝ ઇક્વલ ટુ 24 મિનિટ, સમજાય છે? તો કેટલી ઘડી? 6 ઘડી. કેલ્ક્યુલેશન કરો તો એક ટાઈમ 2 કલાક અને 24 મિનિટ, 2 કલાક અને 24 મિનિટ એક વાર, એવી 4 ઘડી, એટલે 4 વાર દિવ્ય ધ્વનિ ખરે છે. હવે એ ચર્ચા તમે કહી દીધી ને, પ્રશ્ન પૂછ્યો તો, આઈ થિંક અક્ષયભાઈ પૂછ્યો તો, એટલો સરસ જવાબ આપ્યો તો નિલેશભાઈ, કે કેમ 2 કલાક અને 36 મિનિટ એક ટાઈમમાં, કેમ 2 કલાક અને 36 મિનિટ? કારણ કે દિવ્ય ધ્વનિ ઝીલે કોણ? ગંધર. તો ગંધર દેવ, પછી બહુ વિચાર્યું મેં કે કેમ આમ, તો કે ગંધર દેવ ક્ષયોક્ષમ જ્ઞાની છે. ગંધર પરમાત્મા મુનિરાજ છે ને, ક્ષયોક્ષમ જ્ઞાની છે. તો એકો એક વસ્તુ ઝીલી શકે એટલો ઉપયોગ એમનો લગાતાર એક વારમાં 2 કલાક અને 36 મિનિટ રે, 24 મિનિટ 9 કલાક અને 36 મિનિટ, 2 કલાક અને 24 મિનિટ રે. એટલે એટલી જેટલો ટાઈમ ગંધર પરમાત્મા દિવ્ય ધ્વનિ ઝીલી શકે એટલો ટાઈમ ઓમકાર ધ્વનિ સર્વાંગથી, સમજાય છે? તો કહેવાની ભાષા છે ઓમ, પરંતુ એ તો નિરક્ષરી છે, નિરક્ષરી વાણી છે, પરંતુ આપણા કાને પડતા એ અક્ષરી થઈ જાય છે, તો એ સમજાય છે? અને એ પણ આવ્યું છે ને કે કેટલી 18 મહાભાષા અને 700 લઘુભાષા એવી વાણી એક યોજન સુધી બધાને સંભળાય, એક યોજનના માપ સુધી. આપણે સમોષણનું વર્ણન કરશું ત્યારે આપણે એ વિસ્તારથી જોશું. તો કે એવી રીતના આખી એની વ્યવસ્થા છે કે એ 18 મહાભાષા અને 700 લઘુભાષા, એટલે જે પણ જીવ ત્યાં બેઠું છે, સમોષણ કેટલી સભા હોય જલ્દી, આ બધું થઈ ગયું છે. 12 સભાના પણ આપણે નામ લખ્યા હતા, યાદ છે કે નહીં? 4 દેવ 4 દેવી, પછી એક મુનિરાજ, એક હાર્જિકા માતા, એક તિર્યંશ અને એક મનુષ્ય રાજા ચક્રવર્તી આદિ, સમજાય ને, વિદ્યાધર આદિ, તો એ રાજાઓ. તો એવી રીતના 12 સભા એ સામે હોય છે. ચલો, આ પણ વાત થઈ ગઈ, કારણની વાત થઈ ગઈ. ગમનાગમનમાં 13મા ગણસ્થાનથી ગમન નિયમથી, વેરી ગુડ, અને આગમન નિયમથી, નિયમથી આગમન, 12મા ગુણસ્થાનથી આગમન અને 14મા ગુણસ્થાનમાં ગમન, એ ચર્ચા પણ થઈ ગઈ. તો ઓલમોસ્ટ, હા, 13મા ગુણસ્થાન વાળા અરિહંત પરમેશથી મુક્ત જીવોમાંથી કયા જીવમાં, જીવના ભેદમાં જશે? અરે વાહ, વેરી ગુડ, જીવન મુક્ત. મુક્ત જીવના ભેદ આપણે ઘણી વાર જોઈએ છે ને, યાદ છે કે નહીં? દ્રષ્ટિ મુક્ત, પછી પ્રમાદ, પેલા તો સ્વભાવ મુક્ત, એ તો બધા જીવ સ્વભાવથી મુક્ત છે. દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા, પર્યાયની અપેક્ષાએ જુઓ તો દ્રષ્ટિ મુક્ત, યાદ છે કે નહીં? તો કેમ કોઈ બોલતું નથી? દ્રષ્ટિ મુક્ત, પછી અવિરતિ મુક્ત, પછી પ્રમાદ મુક્ત, પછી મોહ મુક્ત, પછી જીવન મુક્ત, અને પછી છેલ્લે દેહ મુક્ત, દ્રવ્ય મુક્ત, દેહ મુક્ત, સમજાય છે? જીવન મુક્ત કહો કે ભાવ મુક્ત કહો, એક જ વાત છે, બરાબર? તો એ વાત પણ થઈ ગઈ. હવે એક વાત, કૌલાહાર અને નોકર્મહારની આવી હતી છેલ્લે દિવસે, આવી હતી દર્શન મોહનીય કર્મના આશ્રમના કારણમાં, હને અરિહંત પરમાત્મામાં અવર્ણવાદ લગાડવો, સમજાય છે? એમના સ્વરૂપ સંબંધી અવર્ણવાદ કરવો. તો એમાં એક વાત આવી હતી કૌલાહારની અને નોકર્મહારની, તમને બધાને ખ્યાલ આવ્યો હશે 100%, પણ આપણા વિષયમાં પણ એ પોઈન્ટ છે, એટલે ખાલી તમને કહું છું. કૌલાહાર એટલે તો ખ્યાલમાં આવે છે ને કે જે આપણે કોળીઓ લઈએ આહારનો, એવો આહાર તો અરિયંત પરમાત્માને ન હોય. પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો હતો કે અરિયંત પરમાત્માને આહાર હોય કે નહીં, યાદ છે બધાને પ્રશ્ન? જે કદાચ કોઈ રાતના ન આવ્યું હોય તો વિષય સાંભળી લેજો, અરિયંત પરમાત્માને આહાર હોય કે નહીં? ન હોય કે હોય? પેલા હોય કે ન હોય? અરિયંત પરમાત્માને આહાર હોય, કયો આહાર હોય? તો કે નો કર્મ આહાર હોય. શું અર્થ છે નો કર્મ આહારનો? શું અર્થ છે નો કર્મ આહારનો? અર્થ શું છે નો કર્મ આહાર? એક કર્મ આહાર છે અને એક નો કર્મ. કવલાહાર અલગ છે, એ જે લેપાહાર ને એ અલગ છે, હું બીજા બે આહારની વાત કરું છું. કર્ણાનિયમ માં બીજા બે આહાર, એટલે બીજા બે એટલે નો કર્મ આહાર અને કર્મ આહાર. બોલો આપણને કયા છે નો કર્મ અને કર્મ આહાર માંથી? કર્મ આહાર. નો કર્મ આહાર નથી આપણને કયા છે? અરે જેટલા આહાર આગમમાં આવ્યા છે એટલે બધા આહાર છે. અરે બે ને એક શું ખ્યાલમાં આવે છે? કર્મ આહાર પણ છે. પ્રતિ સમય એક સમય પ્રબદ્ધ કર્મ નો આશ્રવ પ્રતિ સમય થાય છે. શું ગણતરી કરાવી હતી યાદ છે કે નહીં? એક સમય પ્રબદ્ધ ની સિદ્ધ રાશિ નો અનંતો ભાગ અભવ્ય રાશિ કરતા અનંત ગુણો વધારે. જેટલી સંખ્યા સિદ્ધ રાશિ નો અનંતો ભાગ અભવ્ય રાશિ કરતા અનંત ગુણા વધારે, જેટલી સંખ્યા આવે એટલી સંખ્યા આપણને હર સમય કર્મ ની આવી રહી છે. એને કહેવાય આગમમાં એક સમય પ્રગટ કર્મ નિરંતર જીવવાંધી રહ્યો. કર્ણાનિયોગ નો વિષય બહુ વિસ્તાર વાળો છે. ધીરે ધીરે હવે આપણા મંદિરમાં મેં પહેલા કીધું હતું કે પારલા મંદિર એક એવું મંદિર આખા વિશ્વમાં હોવું જોઈએ કે જ્યાં ચારે અનુયોગ ની ચર્ચા જોરદાર થવી, અને પ્રારંભ થઈ જ ગઈ છે. ખ્યાલમાં આવે છે? નો કર્મ આહાર નો અર્થ, નો કર્મ આહાર, નો કર્મ આહાર નો અર્થ કે જે ઓદા સાંભળજો, ઓદારિક શરીર, ઓદારિક શરીર જે મનુષ્ય અને પિર્યંશો ને હોય, બરાબર, વૈકરિક શરીર સમજાય છે? વૈકરિક શરીર કોને હોય? દેવો અને નારકીને. અને આહારક શરીર, આહારક શરીર કોને હોય? તો કે મુનિરાજને. એનું સ્વરૂપ આપણને બધું ખ્યાલ છે. તો એ ઓદારિક, વૈકરિક અને આહારક આ ત્રણ શરીર સંબંધી જે પુદ્ગલ પરમાણુઓ પ્રતિ સમય ગ્રહણ થાય અને પ્રતિ સમય છૂટે. હવે અરિયન ભગવાનનું શરીર કયું છે? પરમોદારિક શરીર છે, બરાબર છે ને? પરમોદારિક, ઓદારિક માંથી પરમોદારિક થઈ ગયું. ક્યારે થયું ઓદારિક માંથી પરમોદારિક? ક્યારે થયું? બારમાના અંતિમ સમયે. કીધું ને ઓદારિક શરીર માંથી, આપણે કીધું તું એ કે જેટલા પણ નિગોદ રાશિના જીવો છે એ બધા નીકળી જાય અને એ નિગોદ રાશિના જીવથી રહિત શરીર એ પરમોદારિક શરીર છે. જલ્દી સમજાય છે? તો એ ઓદારિક માંથી પરમોદારિક થયું. પણ પરમોદારિક શરીર માં પણ નિરંતર શું થાય છે? નો કર્મ વર્ગણા આવે છે અને જાય છે. અને તો પણ એ શરીર એટલું ગજબનું લખ્યું છે કે એક કોટી પૂર્વ સુધીનું રહે તો એક જેવું રહે. આપે તો થોડા જાડા અને ખ્યાલમાં છે. અને એ શરીરના પ્રણમનના આધારે તો અહીંયા જયારે પેટલા 2 કિલો ઓછું થઈ જાય, સ્કેલ ઉપર ઉભા રહીએ, તો સમ્યક દ્રષ્ટિને જેવો અતિન્દ્રિય આનંદ આવે એવો અતિન્દ્રિય આનંદ તો નહીં. ખ્યાલમાં આવે છે? એ ઓહો હો, 2 ઓછું થઈ ગયું અને 2 વધી જાય તો બીપી વધી જાય, સમજાય છે? તો એ પ્રમાણે અહીંયા શરીરમાં એક રૂપતા ઓદારિક શરીરમાં નહીં દેખાય, પણ પરમોદારિક શરીરમાં જેટલો પણ સમય રહે છે એમાં એક રૂપતા દેખાય છે. ઈવન ધો પ્રતિ સમય નો કર્મ આર વર્ગના આવે છે અને જાય છે. આટલું સમજાયું? જલ્દી જલ્દી. તો એ નો કર્મ આર વર્ગના ત્યાં અર્યંત અવસ્થામાં પણ હોય છે, એની પણ ચર્ચા આપણે કરી. હવે બોલો શું કરું? અક્ષયભાઈ, કેટલો ટાઈમ લઉં? તમે મને કોઈ પ્રમાણે વિષય લો, કારણ કે 2 ઇમ્પોર્ટન્ટ વિષય છે, મોટા છે. હા, કેટલા? 10 મિનિટ ના કેટલા? 10 મિનિટ. હા, ઓકે. તો 10 મિનિટમાં તો આપણે એક એક્સરસાઇઝ કરીએ. ચલો જલ્દી જલ્દી. પછી હવે જે મારે એકચ્યુઅલી શું વિષય લેવો તો તમને કહી દઉં. મેન આજે 3 વિષય લેવાતા. એક તો જે 46 ગુણ છે અરિયંત પરમાત્માના, એ બહુ સરસ છે, એ લેવાતા. એક 14મું સ્થાન શોર્ટ હતું, એ લેવું હતું. અને એક હમણાં અંકલ સાથે વાત થઈ તો એક એ વિષય લેવો છે, એ આપણે થોડો ચાલુ કરીએ. હવે જુઓ, થોડા પ્રશ્ન આપણને નિલેશભાઈ વચ્ચે વચ્ચે પૂછતા હતા, સમજાય છે? તો એના આધારે આપણે થોડી ચર્ચા કરીએ. હમણાં આપણે 8 પોઈન્ટ લેશું, 25-30 પોઈન્ટ છે પણ બધા તો નહીં થાય. આપણે 8 પોઈન્ટ પર ફોકસ કરીએ, ઓકે? પહેલો ટોપિક લઉં છું, એમાં 8 પોઈન્ટ છે. ટોપિક શું છે પહેલા જુઓ. ટોપિક છે ગુણસ્થાનો મેં મૂળ કર્મ કા બંધ. ઇઝી છે, એક એક ચાલુ કરીશ એટલે તમને ખ્યાલ આવશે. જે લખતો હોય પ્રોપર લખી લેજો, કારણ કે આખો એક વિષય તમારો થઈ જશે કર્મના બંધનો, પછી કર્મનો ઉદય અને કર્મની સત્તા. જે વચ્ચે વચ્ચે આપણને પ્રશ્ન પૂછતા હતા એ આખો વિષય થોડો આપણે લઈએ છીએ. તો સૌથી પહેલો વિષય છે ગુણસ્થાનોમાં મૂળ કર્મનો બંધ. એટલે કયા ગુણસ્થાનમાં, સાંભળજો, કયા ગુણસ્થાનમાં કયા કર્મનો બંધ થાય છે. બંધ બંધ યાદ રાખજો. તમને ખ્યાલ છે ને બંધ, સત્તા અને ઉદય, 3 શબ્દ યાદ છે ને? ખ્યાલ છે ને? બંધ, સત્તા અને ઉદય. તો હમણાં તો આપણે વાત સાંભળી 10-15-20 મિનિટ જેટલો પણ આપણને લાભ મળ્યો ગુણસ્થાનાતીત ભગવાન આત્માની વાત સાંભળી કે હું તો એવો ગુણસ્થાનાતીત ભગવાન આત્મા છું જેમાં કોઈ ગુણસ્થાન કર્મ આદિનો પ્રવેશ નથી. પણ હવે જે અપેક્ષા, જે અનુયોગ અને જે વિષય આપણે વાત કરી રહ્યા છે તો એમાં બધી વાત આવશે. અપેક્ષાથી વાત બરાબર સમજો. હવે હું તમને પ્રશ્ન પૂછી જાઉં છું, તમે મને કહેજો. સૌથી પહેલા આપણે મૂળ કર્મ સમજે છે. મૂળ કર્મ એટલે જ્ઞાનાવરણાદિ 8 કર્મ. એક્સરસાઇઝ છે, આપણે એક કરીને પૂરું કરીએ. જ્ઞાનાવરણાદિ 8 કર્મ. તો સૌથી પહેલા જ્ઞાનાવરણ કર્મ કા બંધ, જ્ઞાનાવરણીય કર્મ નો બંધ. બંધ એટલે બંધ, એટલે બંધ કોના પૂર્વક હોય? વેરી ગુડ, આશ્રવ પૂર્વક હોય, બરાબર. અને જ્ઞાનાવરણીય કર્મ નો બંધ આશ્રવ પૂર્વક હોય અને એ આશ્રવ એટલે કર્મ આવ્યા તો એ પ્રકારે અહીંયા સામે બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક એવા પ્રકારના જીવના ભાવો પણ જોવામાં આવશે. ખ્યાલમાં આવ્યું શું કઉ છું? તો એવા જીવના ભાવ સામે જ્ઞાનાવરણીય કર્મનો આશ્રવ અને એનો બંધ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી થાય છે? ચલો, કોઈને ખ્યાલ છે? અંકલ ખ્યાલ હશે આપના. ક્યાં છે? અનિલભાઈ નથી આજે? ચલો બોલો જલ્દી, નોટ બનાવતા હોય છે ને એટલે. એક થી, હા બરાબર, પહેલો આન્સર તો બધાનો ઓલમોસ્ટ રાઈટ જ પડશે. એક થી જ્ઞાનાવરણીય કર્મનો બંધ પહેલા ગુણસ્થાનથી લઈને કયા ગુણસ્થાન સુધી થશે? આ બધી વાત થઈ ગઈ છે, આપણી થઈ ગઈ છે આ બધી વાત. 14માં કેવી રીતના આવે? લોજિક વાપરો, થોડું લોજિક. જ્ઞાનાવરણીયનો બંધ 14માં કેવી રીતના આવે? કારણ કે જ્ઞાનાવરણીય કર્મનો તો અભાવ જ 12માં થઈ જાય છે, હે ને? કઈ વાંધો નહીં, ટ્રાય કરો છો એ પણ બહુ સારું છે. ડોન્ટ વરી, જે આન્સર આવડે બોલજો, તમારું કરેક્ટ પણ થઈ જશે અને સમજાશે. એક થી બે આન્સર આવે છે, જલ્દી અહીંયાથી બે આવે છે, 1 થી 10 અને 1 થી 12. જલ્દી બોલો, કોન્ફિડન્ટલી બોલો. આમ 10-10 આમ ધીરે નહીં બોલો, જલ્દી. જ્ઞાનાવરણીયનો 1 થી કોન્ફિડન્ટ લોક કર દું? તમે કહો તો કરું, હજી ડાઉટ લાગતો હોય તો હજી એક મિનિટ ઉભા રહ્યા. 1 થી 10 ગુણસ્થાન સુધી, લોજિક, વેરી ગુડ. 1 થી 10માં ગુણસ્થાન સુધી જ્ઞાનાવરણીય કર્મનો બંધ થશે. ખ્યાલમાં છે? કારણ કે 10માં ગુણસ્થાન સુધી બંધ થવાનું કારણ કે 12માં ગુણસ્થાનમાં પણ એનો બંધ થતો રહે તો એનો અભાવ ક્યારે થશે ભાઈ? અંતર્મુહૂર્તમાં તો એનો અભાવ થવાનો છે. જો હવે જ્ઞાનાવરણી આવડી ગયું ને એટલે 10નાવરણી અને અંતરાય પણ ચડે, એ છેલ્લે પૂછી દે એટલે ડોન્ટ વરી. હા ચલો, પણ આવે છે સેકન્ડ. ઓકે ચલો પૂરું કરીએ. દર્શનાવરણીય કર્મનો બંધ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન? વેરી ગુડ, ઓલવેઝ યાદ રાખજો, જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને અંતરાય વિલ ગો ટુગેધર. બંધ, ઉદય, સત્તા એ બધું સાથે જશે, એટલું યાદ રાખજો એટલે તમને ખ્યાલ આવે. ઓકે ચલો, દર્શનાવરણીયનો બંધ 1 થી 10માં ગુણસ્થાન સુધી થશે. 10માના અંત સુધી એના પછી દર્શનાવરણી જ્ઞાનાવરણીનો બંધ નહીં થાય. 12માના અંત સુધી એનો ઉદય થશે, એની સત્તા છે, એનો ઉદય છે, પણ બંધ 10માંથી આગળ નહીં થાય. ખ્યાલમાં આવ્યું બધાને પાછળ? ચલો વેરી ગુડ. હવે ત્રીજો પોઈન્ટ, વેદનીય કર્મનો બંધ. જલ્દી ચલી જરા પૂરું કરવું છે. વેદનીય કર્મનો બંધ કયા ગુણસ્થાન? સાતા છોડો, વેદનીય પૂરું, વેદનીય બંધ કઉ છું, બંધ કઉ છું, ઉદય નહીં, સત્તા નહીં, બંધ કર્મનું આવવું કયા ગુણસ્થાનથી? અરે વાહ, વેરી ગુડ નિયતિબેન, વેરી ગુડ. 1 થી એટલે પાછળ 1 થી, વેરી ગુડ, 1 થી 13માં ગુણસ્થાન સુધી. ક્યાં સુધી? જો સાંભળજો, 14માં ગુણસ્થાનમાં આપણે આવશે આગળ. 14માં ગુણસ્થાનમાં કોઈ કર્મનો આશ્રવ જ નથી થતો, કારણ કે યોગનું કંપન નથી. યોગ અવસ્થા 13માં સુધી છે. તો 1 થી 13માં ગુણસ્થાન સુધી વેદનીય કર્મનો બંધ, જ્ઞાનાવરણી, દર્શનાવરણી ક્યાં સુધી? 1 થી, હેમુબેન ખ્યાલમાં છે? અંકિતાબેન, 1 થી 10. ચલો હવે દર્શન મોહનીય કા બંધ, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. દર્શન મોહનીય, મોહનીયમાં દર્શન મોહનીય કા બંધ, પછી ચારિત્ર મોહનીનું જોઈએ. ચલો જલ્દી, દર્શન મોહનીય કા બંધ કબ હોતા હૈ? અરે ગજબ કરો છો યાર, 4 ચોથા ગુણસ્થાનમાં દર્શન મોહનીયનો બંધ થશે? ઓનલી પહેલા ગુણસ્થાન, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પ્લીઝ તમે જરા પણ હતાશ ના થતા, કદાચ આન્સર રોંગ પડે તો ઓનેસ્ટલી કહું છું, હે ને, આ તો કરેક્ટ તો કરવો પડે કે નહીં, એટલે માટે હે ને, કઈ વાંધો નહીં. એક માત્ર પહેલા ગુણસ્થાન માં એનો બંધ થશે, બંધ કહું છું, બંધ. બંધની અપેક્ષાએ વિચાર કરો તમે, ઓકે, આ ભાવની અપેક્ષાએ નહીં, બંધની અપેક્ષાએ, કે કર્મ આવે છે દર્શન મોનીય માત્ર પહેલા. ક્યારે આવે પહેલા ગુણસ્થાનમાં? ક્યારે આવે? નિરંતર હર સમય દર્શન મોહનીય કર્મના બંધનો આશ્રમનું કારણ વાંચજો. આખું થોડું તો આપણે લીધું અહીંયા નિલેશભાઈએ, પછી અગ્રહિતનું પણ થોડું વિચારજો, ગ્રહિત અગ્રહિત બે. ઓકે, હવે બીજા અને ત્રીજામાં દર્શન મોહનીયનો બંધ ન થાય. બીજું અને ત્રીજું ગુણસ્થાન તો સમ્યક દર્શનથી નીચે ઉતરવા વાળા ગુણસ્થાનનો કાળ છે. બીજું તો હજી સમ્યકત્વનો જ કાળ છે. બીજું ગુણસ્થાન તો સમ્યકત્વનો જ કાળ છે. પેપર 3 કલાકનું છે, 2 કલાકમાં તમે એક્ઝામિનેશન હોલમાંથી બહાર આવી ગયા, 1 કલાક હજી એક્ઝામિનેશનનો જ ટાઈમ છે. તો સેકન્ડ ગુણસ્થાન તો હજી એ ચતુર્થ ગુણસ્થાનનો ઓપ્શમિક સમ્યકત્વનો જ કાળ છે. પરિભાષા પાછી વાંચજો, બીજા ગુણસ્થાનની પરિભાષા પાછી વાંચજો, અને ત્રીજા ગુણસ્થાનમાં પણ નહીં થાય, કારણ કે એમાં પણ મિશ્ર પરિણામ છે. મિશ્ર પ્રણામથી દર્શન મોહનીયનો બંધ ન થાય, માત્ર એક પ્યોર મિથ્યાત્વ પ્રણામથી દર્શન મોહનીયનો બંધ થાય. ગુડ ક્વેશ્ચન, સમજાયું બરાબર? ચલો આગળ. ચારિત્ર મોહનીયનો બંધ, દર્શન મોહનીય ચારિત્ર મોહનીય, ચલો ઈઝી થઈ ગયું હવે તો. ચારિત્ર મોહ આપણ બધું લીધું તું, મને યાદ આવે છે જલ્દી. ચારિત્ર મોહનીય કર્મનો બંધ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી? બંધ 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 ચારિત્ર મોહનીય પહેલું તો આવશે જ, પહેલું તો આવશે જ, બોલો જલ્દી. અગર આ આન્સર મને કોઈ આપે ને તો ખરેખર હું ઇનામ આપીશ, એને ખરેખર ગિફ્ટ આપીશ, ઓનેસ્ટલી કહું છું, ગિફ્ટ આપીશ. એકથી એક્સિલન્ટ, વેરી ગુડ અંકિતા, અંકલ એ આન્સર, હા વેરી ગુડ. 1 થી 9માં ગુણસ્થાન યાદ આવે છે કોઈને? હા, નહીં બંધ થાય ને. 1 થી 9માં ગુણસ્થાન સુધીના જ ચારિત્ર મોહનીયનો બંધ થશે. 10માં ગુણ શું લીધું તું તમને યાદ નથી? યાદ રાખો થોડું. 10માં ગુણસ્થાનમાં આપણે લીધું તું સૂક્ષ્મ લોભનો ભાવ છે, સૂક્ષ્મ લોભનો ભાવ છે. પણ એ સૂક્ષ્મ લોભના પરિણામથી યાદ આવે છે મેં લીધું તું, સૂક્ષ્મ લોભના પરિણામથી નવો ચારિત્ર મોહનીયનો બંધ 10માં થશે, તો એનો અભાવ ક્યારે થશે? લોજિક પોઈન્ટ સમજાયો, લોજિક સમજાયો. તો બંધ ક્યાં સુધી થાય છે ચારિત્રનો? ચારિત્ર મોહનીયનો બંધ 9. તમે ખરેખર વાંચજો 6ઠ્ઠો અધ્યાય, જે દર્શન મોહ કરી ગયા પછી ચારિત્ર મોહથી છોડ્યું ને, ચારિત્ર મોહનીય કર્મના આશ્રમનું કારણ વાંચજો. કેટલા બધા કાળ આપ્યા છે ચારિત્ર મોહનીયમાં, અનંતાનુબંધી આદિ જે કશાય ભાવ છે, અને 9 નો કશાય છે ને, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જિગુપ્સા અને 3 વેદ. આ બધાના અલગ અલગ કાળ આપ્યા છે કે કયા ભાવથી આ અલગ અલગ કર્મ બંધાય છે. ખૂબ હસવું, અને હસવામાં આનંદ માનવો હોય તો મો, પણ હસવું કેના, આનો સ્વભાવ કેવો? પાછું કહી શું દઈએ? નહીં, કહી શું દઈએ આપણે કે સ્વભાવ, આનો તો સ્વભાવ જ કેવો, શું કહી દઈએ જલ્દી? હસમુખો, હા બોલો ને, એક તો કહું છું, હસમુખો. સ્વભાવ જ કેવો છે, એટલે સ્વભાવને કેવો કહી દીધો? હસમુખો. એટલે હસવું એ શું છે? ન કશાય છે. તો સ્વભાવને શું માની લીધું? એનાથી ચારિત્ર મૌન્ય કર્મનો આશ્રય થાય છે. અરે ગજબ છે, સમજાયું? ચલો જલ્દી, સમય નથી. થઈ ગયું તો ક્યાં સુધી ના આવશે? 1 થી અંકિતા તમે ગિફ્ટ લઈ લેજો મારી પાસેથી. ચલો પાંચમો પોઈન્ટ હવે શું કે છે આગળ? નામકર્મ. ચલો જલ્દી પૂરું કરું છું, બહુ બધું છે આમાં, નહીં લેવાય હમણાં જલ્દી. નામકર્મ, નામકર્મનો બંધ, નામ 1 થી નામકર્મનો બંધ, નામકર્મનો બંધ, અગેન બંધ બંધ બંધ. ચલો ઠીક છે, આ નવો વિષય છે. નામ કર્મ કા બંધ પહેલે ગુણસ્થાન છે 10વે ગુણસ્થાન. ગોત્ર કર્મનો બંધ, બંધ ગોત્ર કર્મનો બંધ પણ 1 થી 10, સમજાય છે? હવે અંતરાય કર્મનો બંધ પણ 1 થી 10. ચલો હવે આપણે આખું રિવિઝન કરીએ. જ્ઞાનાવરણીયનો બંધ 1 થી, દર્શનાવરણીય, વેરી ગુડ. મોહનીયમાં સમજાઈ ગયું બે અલગ, દર્શન મોહનીય ખાલી 1 પહેલા ગુણસ્થાનમાં, ચારિત્ર મોહનીય 1 થી થઈ ગયું જ્ઞાનાવણીય દર્શનાવણીય મૂળ. અંતરાય કર્મનો બંધ એક થી થઈ ગયું ચાર ઘાતી ચાર અઘાતી. વેદનીય નો બંધ આવ્યું વેદનીય નો બંધ એક થી વેરી ગુડ એક થી તેર અને ગોત્ર અને નામ કર્મનો બંધ એક થી દસ. ખ્યાલ આવે છે? સમજાયું એકદમ બરાબર? હવે હજી નેક રહી ગયું? હા તો પૂછો તો ખરા. હા પૂછ્યું, વેરી ગુડ. સ્મૃતિભાઈ બહુ સ્લો બોલો છો, થોડું જોશથી બોલો. આયુ કર્મનો બંધ, ઇન્ટરેસ્ટિંગ. ચલો આ પણ અગર કોઈ આન્સર આપે તો બીજી ગિફ્ટ. આજે તો બે ગિફ્ટ આપવી પડશે મારે લાગે છે. જલ્દી આયુ કર્મ કા બંધ પૂરું કરું છું, જલ્દી જલ્દી. એક થી ચલો જલ્દી જલ્દી બોલું દઉં, સમય થઈ ગયો છે. જલ્દી નહીં ગિફ્ટ નહીં કોઈને. આયુ કર્મ કા બંધ પહેલે ગુણસ્થાન સે. હા કલ્પેશભાઈ આંગળી નહીં કરો, બોલો. હા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. સાતમા, વેરી ગુડ. આયુ કર્મ નો બંધ પહેલે ગુણસ્થાન સે. સાતમા સ્વસ્થાન અપ્રમત ગુણસ્થાન પર્યંત આયુ કર્મ કા બંધ હોતા હૈ. ઇતના વિશેષ હૈ કે મિશ્ર ગુણસ્થાન મેં કિસી ભી આયુ કા બંધ નહીં હોતા. પહેલાથી સાતમાના સ્વસ્થાન, ફર્સ્ટ હાફ, પહેલાથી સાતમાના સ્વસ્થાન, પરંતુ વિશેષ ઇતના કે તીસરે મિશ્ર ગુણસ્થાન મેં આયુ કર્મ કા બંધ નહીં હોતા હૈ. આટલું થઈ ગયું. હવે વિશેષ ચર્ચા ઘણી બધી છે, આપણે આગળ કર. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર, ઇસ કે લિયે જિન વાણી માં તક વંદના શત બાર હૈ. ઇસ કે લિયે જિન વાણી માં તક વંદના શત. બોલો ને કાન મેં નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જિન વાણી માતનો છે.